પંડિત ટોડરમલજી રચિત મોક્ષ માર્ગ પ્રકાશક એનો 9મો અધિકાર, એમાં 15મી આવૃત્તિમાં પાના નંબર 333 ઉપર બીજો પેરેગ્રાફ. આપણે 9મા અધિકારની અંદર સમ્યક્ત્વના 4 લક્ષણો કયા, એમાંથી જીવ કયા લક્ષણને અંગીકાર કરે એવા પ્રશ્નનો ઉત્તર ચાલે છે. એ 4 લક્ષણો કયા, તેમાં આ જીવ કયા લક્ષણને અંગીકાર કરે એના ઉત્તર રૂપે આપણે એ જોયું કે જ્યાં સમ્યક્ત્વ છે, મિથ્યા અભિનિવેશ નથી, મિથ્યાત્વ ગયું છે, એને તો એ 4 લક્ષણો એક સાથે હોય છે. જેને સમ્યક્ત્વ થયું છે એને તો એ 4 લક્ષણો એક સાથે હોય છે, અને એ વચ્ચેનો આપણે અવિનાભાવી સંબંધ પણ સમજ્યા કે એક હોય તો બીજું હોય જ છે, એ વાત પણ આપણે એની પહેલા સમજ્યા. પણ અહીંયા આગળ વાત કરી કે મિથ્યાત્વનો ઉદય હોય અને તેને વિપરીત અભિનિવેશ હોય છે, તેને એ 4 લક્ષણોની વાત કરીએ તો એ 4 લક્ષણો સાચા નથી હોતા, માત્ર આભાસ રૂપે હોય છે. એને એમ લાગે છે કે હું એમાં બરાબર માનું છું, મને બરાબર એમાં શ્રદ્ધા છે અને એવું મારું પરિણમન છે, પણ એને ખરેખર એ આભાસ માત્ર રૂપે હોય છે એની અહીંયા વાત ચાલે છે. તો એમાં એમ કહેવું કે એ બધું શીખે છે, એ તત્વોના નામને પણ શીખે છે, એના અર્થને પણ શીખે છે, યાદ રાખે છે, ગોખી જાય છે, પણ એ પ્રમાણે ખરેખર એને શ્રદ્ધાન નથી હોતું, એટલે ભાવરૂપે એ શ્રદ્ધાન નથી હોતું. સ્વ પરના ભિન્નપણાની પણ એ વાત કરે છે અને એને યાદ પણ કરે છે, અને તે છતાં પણ એને એ વાત પોતે સ્વ છે એવું ભાવરૂપે નથી. એમાં આત્મામાં જે અહમ બુદ્ધિ જોઈએ કે હું કહેતા એને આત્મા એમ ભાવ આવવો જોઈએ, એવો આવતો નથી. હું કહેતા હજી એને પર્યાય જ દેખાય છે. હું કહેતા એને હજી વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય, પુરુષ કે સ્ત્રીની પર્યાય, એવો જ જે ભાવ વર્તે છે, એટલે ખરેખર એને હજી શ્રદ્ધાન થયું નથી. હું કહેતા એને આત્મા એમ આવવું જોઈએ, એટલે એ બીજાથી ભિન્ન પોતે સ્વ કહેતા જે ભાવ હોવો જોઈએ એ નથી, અને એને હજી શરીર આદિમાં એને પરમા એ બુદ્ધિ વર્તે છે. પ્રતીતિ રૂપે સ્વ આવવો જોઈએ, એ પ્રતીતિ રૂપે જ્યાં સુધી સ્વ નથી આવતું ત્યાં સુધી એ શ્રદ્ધાન એને નથી. સ્વ પરનું કે હું ભગવાન આત્મા એવું એને શ્રદ્ધાન નથી. અને એ પણ વાત લીધી કે અરિહંત આદિ ને એ માને છે, એટલે કે કુદેવને એ માનતો નથી, પરંતુ તેના સ્વરૂપને યથાર્થ ઓળખતો નથી. અને યથાર્થ સ્વરૂપને જ્યાં સુધી ઓળખે નહીં ત્યાં સુધી શ્રદ્ધાન પણ થાય નહીં. અરિહંત ભગવાન અરિહંત ભગવાન કરે છે, તીર્થંકર ભગવાનને અમે માનીએ છીએ, સિદ્ધ ભગવાનને અમે માનીએ છીએ, પણ એમનું સ્વરૂપ જાણતો નથી, અને એ સ્વરૂપ પોતાને પ્રાપ્ત કરવાનું છે અને એને માટે જ આ બધું છે એવો વિચાર કર્યા વિના માત્ર કોઈક લૌકિક અપેક્ષાએ એવી શ્રદ્ધા કરીને રહ્યો છે કે હું જૈન છું એટલે મને તો તીર્થંકર ભગવાનની, અરિહંત ભગવાનની, કેવળી ભગવાનની, સિદ્ધ ભગવાનની શ્રદ્ધા હોય, અથવા તો એને કોઈક બીજો લાભ શુભ ભાવને કારણે પ્રાપ્ત કરવો છે, એટલે કે હું દર્શન આદિ કરીશ તો મારી સારી ગતિ થશે, એમ એને શ્રદ્ધાનું હોય છે. એટલે જેવી શ્રદ્ધા આત્માને લક્ષે અરિહંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનની હોવી જોઈએ, એવી શ્રદ્ધા નથી, એવી શ્રદ્ધા એને નથી. હવે અહીંયા આગળ કહે છે, પાના નંબર 333 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે બીજું એ લક્ષણ આભાસોમાં એટલું વિશેષ છે કે પહેલા તો દેવાદિકનું શ્રદ્ધાન થાય. જો અહીંયા ક્રમ બતાવ્યો છે, ખરેખર આવો ક્રમ હોવો જોઈએ કે પહેલા તો દેવાદિકનું શ્રદ્ધાન થાય, પછી તત્વનો વિચાર થાય, પછી સ્વ પરનું ચિંતન કરે, અને પછી કેવળ આત્માને ચિંતવે. આ ક્રમ હોય, પહેલા એને દેવ આદિકનું શ્રદ્ધાન થાય, એટલે દેવનું સ્વરૂપ કેવું છે કયા પ્રકારે છે એ બધું સમજે, અને એમ જ પછી એમનો પુરુષાર્થ કેવો છે અને એમના પુરુષાર્થમાં એમણે કેવી રીતે પ્રાપ્ત કર્યું છે એની બરાબર યથાર્થ શ્રદ્ધા થાય. પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે અને પુરુષાર્થમાં પોતે નિજ સ્વરૂપ પ્રત્યે મહાત્મ લાવી અને અંતરમાં ગયા છે એમ પુરુષાર્થ કર્યો છે એ વાત તો ઘણા જૈનો જાણતા પણ નથી. ઘણાના મનમાં તો એમ છે કે મહાવીર સ્વામી ભગવાન જે છે તો બીજા પહેલા જે પૂર્વે જે તીર્થંકર થઈ ગયા એમના નામના જાપ કરતા અને એમ પોતે તપ કર્યું એટલે એમને પોતાનું કેવળ જ્ઞાન થયું, અને એવી ઊંધી માન્યતાને કારણે ગમે ત્યાં એ ગમે તેને કેવળ જ્ઞાન માને છે. કપડા સહિત હાથીની અંબાડી ઉપર બેઠેલા અને માટે પણ એ કેવળ જ્ઞાન માને છે એવી ઊંધી માન્યતાઓ એટલે જ વર્તે છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણે નહીં અને પ્રભુને કેવળ જ્ઞાન કઈ રીતે થાય એ વિચાર નથી કરતા એટલે પછી ગમે તેમી એકબીજા વાર્તાઓ ચલાવે છે અને એકને મોઢેથી બીજાને બીજાને, એટલે એમાં કોઈ સત્ય રહેતું જ નથી. એટલે સાચી શ્રદ્ધા શાસ્ત્રમાં અભ્યાસ કરીને, જેમને ખૂબ અભ્યાસ છે એવા માર્ગદર્શક પાસેથી જાણીને અને એમાં તર્ક કરી અને આમ હોઈ શકે કે ન હોઈ શકે અને પછી પોતે જ એનો જવાબ બરાબર સાચો પ્રાપ્ત કરે તો શ્રદ્ધા થાય. કોઈના કહેવાથી માનશે તો ફરી પાછા એ બદલાઈ જશે. એટલે દેવાદિકની શ્રદ્ધા એ પહેલી વાત છે. બીજી વાત કહી છે કે તત્વનો વિચાર થાય. તત્વનો વિચાર થાય ત્યારે દેવાદિકની શ્રદ્ધા કરે ત્યારે એને તત્વનો વિચાર નહીં કરવો એમ કહેવાનો અર્થ નથી, પણ ભગવાનનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે અને પછી તત્વ સંબંધીનો વિચાર કરે છે તો એ ક્રમ જે છે એ એવો છે કે જેને લીધે થઈને એની દ્રઢતા વધતી જાય છે. તત્વનો વિચાર, હવે તત્વનો બરાબર યથાર્થ વિચાર કરવો, જેમ છે તેમ સમજવા, અને પછી એ બે વસ્તુને જાણ્યા પછીથી ત્રીજા નંબરમાં સ્વ પરનું ચિંતન આવે છે. હું બધાથી જુદો છું એ ભાવ, અને તે પછી માત્ર પોતાનો જ હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું એવું ચિંતવન, એમ આખો ક્રમ અહીંયા પંડિતજીએ બતાવ્યો છે. એટલે એમનું એમ કહેવું છે પંડિતજીનું કે એ અનુક્રમથી જો સાધન કરે એટલે પોતે એ રીતે જ સાધના કરતો હોય તો પરંપરા સાચા મોક્ષ માર્ગને પામી અને કોઈ જીવ સિદ્ધ પદને પણ પ્રાપ્ત કરી લે. એટલે પહેલા સમ્યક દર્શન થાય અને ત્યાર પછીથી આગળ વધતા ચારિત્રનો પુરુષાર્થ થાય. આ ભાવમાં ન થાય તો બીજા ભાવમાં થાય, પણ સમ્યક દર્શન થયું છે તો એને આવતા ભાવમાં અનુસંધાન મળવાનું જ છે. અને એમ કરતા એ પોતે કર્મોની નિજરા કરતા કરતા ચારિત્રનો પુરુષાર્થ આગળ વધશે એટલે પછી એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો જ છે. અને જેને કેવળ જ્ઞાન થાય છે એ સિદ્ધ થાય છે, પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી લે છે. તો આ વાત અહીંયા પંડિતજી આપણને જણાવી કે આ ક્રમ હોય, જો એ મિથ્યા દ્રષ્ટિ છે તો પણ એને આવો ક્રમ હોય તો એ સહેલાઈથી સમ્યક તો પ્રાપ્ત કરી શકે છે. પણ એ અનુક્રમનું ઉલ્લંઘન કરીને જેને દેવાદિકની માન્યતાનું કંઈ ઠેકાણું નથી, કયા દેવ સાચા કયા દેવ ખોટા, શા માટે સાચા દેવ કહેવાય એ ખબર નથી, અને બધી જગ્યાએ આપણને તો મથા ટેક દયા, ગમે તે દેવ જેટલા પથરા જુઆ બધી જગ્યાએ માથું ન માવે, પથ્થર એટલા દેવ કરે, મેલડી માતામાં માને ને બધી માતાઓમાં માને, બધામાં માને અને બધી જગ્યાએ પૂજાએ કરે ને ટીલા કરી આવે ને કે કંઈ માળિયેર વધારી આવે, અને એવી જ્યારે જ્યાં સુધી એને માન્યતા વર્તતી હોય અને પાછો એ એમ કહેતો હોય શાસ્ત્રમાં વાંચ્યું હોય એટલે કે મને તત્વની બરાબર સમજણ પડી છે ને તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ હું બરાબર સમજું છું તો સમજવું કે બધું નકામું છે. જો ખરેખર તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જો એ બરાબર શ્રદ્ધામાં આવ્યું હોય તો પછી ગમે તેવા દેવની એને શ્રદ્ધા હોય જ નહીં, ગમે તેની શ્રદ્ધા હોય નહીં. બીજી પણ કેટલીક વાત છે કે કેટલાક લોકો એમ તો કરે છે કે એવા કુદેવને ન માનતા હોય પણ બીજું આગળ વિશેષ શું, સુદેવનું સ્વરૂપ જાણતા ન હોય. ગુરુમાં પણ એમ કે ભાઈ આપણે ગમે તે ગુરુને નમસ્કાર ન કરવા, એ નેગેટિવ વાત પહેલી પકડે, પણ સાચા દેવ અને સાચા ગુરુ કોને કહેવા એનું તો ઠેકાણું હોય નહીં, એનું કંઈ ઠેકાણું ન હોય. એટલે એવા પણ એ આભાસી, એને કયા આભાસી કહેવા, દેવગુરુના આભાસી કહેવા કે શાસ્ત્રના આભાસી કહેવા, એવા લોકો ઘણા હોય છે. કોઈની ટીકા કરવા માટે વાત નથી કરવી, પણ એક વાત યાદ આવી એટલે અહીંયા કહું છું. ઘણા વર્ષો પહેલાની વાત છે, હું જ્યારે મેડિકલમાં ભણતો હતો, સેકન્ડ MBBSમાં ભણતો હતો, એ વખતે મારે અમારા પેરેન્ટ્સ સાથે સોનગઢ રહેવાનું થયું. એ લોકો સોનગઢ જતા અવારનવાર, એટલે સોનગઢ જવાનું થયું અને સોનગઢ હું ગયો ત્યારે મને યાદ છે બરાબર કે એક બહેન આવી અને મારા મધરને એમ કહી ગયા કે જો આપણે બીજા કોઈને પગે નહીં લાગવાનું, એમ બીજા કોઈ સાધુને પગે નહીં લાગવાનું, બસ આટલી વાત કહી ગયા. એમને ગુરુદેવના એ ત્યાં રહેતા હતા અને પ્રવચન સાંભળતા હતા, બધું કરતા હતા, એમાંથી આટલી જ વાત પકડી, બીજાને પગે નહીં લાગવાનું નેગેટિવ વાત પહેલી પકડી, બીજું તો કંઈ પકડ્યું નહીં. અને એવા તો કેટલાય લોકો છે કે જેઓ બીજું કંઈ સમજણ પડતી નથી, બીજો અભ્યાસ કરતા નથી, એટલે આવી નાની નાની નેગેટિવ વાત હોય ને એટલી પકડીને બોલ્યા કરતા કે જો બીજા કોઈ બીજી પ્રતિમાને પગે નહીં લાગવાનું, અથવા તો બીજા ગમે તે સાધુ હોય ને એને પગે નહીં લાગવાનું. પણ ભલા માણસ, એ તો વાત બરાબર તારી, પણ તે બીજું શું, કોને પગે લાગવાનું, એને જેને પગે લાગવાનું છે જેને નમસ્કાર કરવાના છે એના લક્ષણ તો બોલ, તો એનું તો કંઈ ભાન ન હોય, એ તો સમજતાનો. વિરોધ કરવાની બાબતમાં, નેગેટિવ અપ્રોચમાં બાબતમાં એ તરત જ જોડાઈ જાય, નહીં અહીંયા આ પ્રતિમા ના જોઈએ એમાં બરાબર, પણ પ્રતિમા ના જોઈએ એ વાત તારી સાચી, પણ પેલા વિતરાગી પ્રતિમા વિશે તું પાંચ વાક્ય તો બોલી બતાવ કે વિતરાગી ભાવ કઈ રીતે છે. તું વિતરાગી પ્રતિમા વિતરાગી પ્રતિમા બોલે, વિતરાગતા અને વૈરાગ્યનું ભાન નથી કે કોને વિતરાગતા કહેવાય કોને વૈરાગ્ય કહેવાય એ પણ ખબર પડતી ન હોય, પણ વિરોધની વાત આવે ત્યાં કૂદી પડે છે. એટલે આવું થઈ જાય, અહીંયા પંડિતજી એ વાત કરી દીધી છે અહીંયા કે જ્યારે બરાબર યથાર્થ સમજણ નથી અને ક્રમમાં નથી બરાબર કરતો તો પછી ગમે તેમ થઈ જાય. એટલે દેવાદિકની માન્યતાનું કંઈ ઠેકાણું હોય નહીં અને બુદ્ધિની તીવ્રતાથી તત્વ વિચાર આદિમાં પ્રવર્તે છે અને તેથી પોતાને જ્ઞાની માને છે અથવા તત્વ વિચારમાં પણ ખરેખર તો ઉપયોગ એ લગાવતો નથી, પોતાને સ્વપરનો ભેદ વિજ્ઞાની થયો વિચારે છે તો મને સમજણ પડે છે, અથવા સ્વપરનો પણ યથાર્થ નિર્ણય કરતો નથી છતાં પોતાને આત્મજ્ઞાની માને છે. નિર્ણય તો થયો નથી શું સ્વ છે અને પર છે, બોલવામાં બોલે પણ નિર્ણય તો ક્યારે થયો કહેવાય કે એવું અનુભવમાં આવે. સ્વ અને અનુભવાયું છે, હું કહેતા એને આત્મા અનુભવમાં આવે છે, પકડાય છે જ્યારે જ્યારે હું વાત આવે ત્યારે, અથવા તો આત્મા કહે ત્યારે એમાં એ હું બેસી જાય છે. ગુરુદેવ આખું પ્રવચન આપતા હોય જ્યાં જ્યાં આત્મા શબ્દ વાપરે ત્યારે એ વખતે એને એમ થાય છે કે આ મારી વાત ચાલે છે, હું છું એ જગ્યાએ, એવું તો થતું નથી. એટલે સ્વ અને પરનો યથાર્થ નિર્ણય પણ થયો નથી, અનુભવની તો વાત બાજુ પર રહી, અને છતાંય એ એમ માને છે, પોતાને આત્મજ્ઞાની માને છે. પણ એ બધી ચતુરાઈની વાતો છે, એમાં માન કસાય પોસાય છે અને બીજું કંઈ થતું નથી. જીવ પોતાનું ભલું કરવા ઈચ્છે તેણે તો જ્યાં સુધી સાચા સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ ચાર લક્ષણ બતાવ્યા છે એને બરાબર અંગીકાર કરવા જોઈએ, અનુક્રમથી અંગીકાર કરવા જોઈએ. એટલે દેવનું સાચું સ્વરૂપ શું હોય અને શા માટે હોય, કેમ એ જ રીતે હોય, એનો થોડોક તર્કથી પણ વિચાર કરવો જોઈએ કે પ્રભુએ એમ કર્યું હોત, મહાવીર સ્વામી ભગવાને પાર્શ્વનાથ નામ ભગવાનના નામની માળા જ જપી હોત તો એમને એ સ્વરૂપ કેમ પ્રાપ્ત ન થાય, એમ કરીને ઊંધો વિચાર કરવો જોઈએ. એટલે પોતાને ખ્યાલ આવે કે ના એ ન થઈ શકે, એ શુભભાવ જ થાત એમને માટે પણ, એ શુભભાવ જ થાત, એ પોતે પોતાના સ્વરૂપમાં ગયા એને બદલે એમને એમની પહેલા થઈ ગયેલા તીર્થંકર ભગવાનો તરફ ભક્તિભાવ જ બતાવ્યો હોત તો એક ભક્તિ માર્ગ એમને માટે બનત કે ન બનત. ભક્તિ માર્ગ બધા કૂદે છે ને સમજ્યા વગર, તો એને પોતાને જ ખ્યાલ આવે કે ના ના એ બની શકે નહીં, એમ કરવાથી તો એમાં શું થાય, પેલા તો તીર્થંકર હવે રહ્યા પણ નહીં અને એ તીર્થંકર તો સિદ્ધ થઈને સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા, એ અહીંયા આ જીવને કેવળ જ્ઞાન કેવી રીતે કરાવે, તો એને ખ્યાલ આવે. પણ આ તો સમજ્યા વગર જ બધી વાત લઈને બેઠો છે. એટલે આ જે પંડિતજી વાત કરી છે એ પ્રમાણે દેવની સાચી શ્રદ્ધા કરવી જોઈએ કે એ કેવી રીતે દેવ થયા, દીક્ષા લીધા પછી કઈ રીતે શું થયું, એકદમ અચાનક કંઈ ફેરફાર આવ્યો કે કઈ રીતે થયું, કોઈ ચમત્કાર થયો કે શું થયું, પૂર્વનું કંઈ લઈને આવ્યા હતા, પૂર્વે લઈને આવ્યા હતા જે લઈને આવ્યા એ તો પુણ્ય હોય, એ સિવાય બીજું શું લઈને આવ્યા હતા, આ બધો વિચાર કરવામાં આવે ત્યારે પછી સમજણ પડે છે કે કેવું દેવનું સ્વરૂપ હોય, કઈ રીતે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય, કયો પુરુષાર્થ છે એ કેવળ જ્ઞાનમાં કામ આવે છે, કયો પુરુષાર્થ કેવળ જ્ઞાનમાં કામ આવે, આ બધી વાત સમજાય. અને ત્યાર પછીથી જે અહોભાવ આવે છે કે આવો મોટો પુરુષાર્થ, આત્મામાં જવાનો આવો મોટો પુરુષાર્થ એમ થાય છે તો એને એમ સાચી શ્રદ્ધા થાય છે કે આ પુરુષાર્થ જેણે કર્યો છે એ મહાપુરુષ છે, અને એવા પુરુષાર્થમાં જોડાયેલા જે અત્યારે વર્તમાનમાં છે એ જ ગુરુ થવાને લાયક કહેવાય, બીજા કોઈ ગુરુ હોઈ શકે જ નહીં. અને એવું એવા પુરુષાર્થની પ્રરૂપણા કરે એ જ સાચા શાસ્ત્ર હોઈ શકે, બીજા કોઈ શાસ્ત્ર સાચા હોઈ શકે જ નહીં. અને એ પરંપરામાં એવો પુરુષાર્થ જે કરી રહ્યા છે, જેમને એવો અનુભવ છે અને પુરુષાર્થ કરી રહ્યા છે પણ પૂર્ણતાએ પહોંચ્યા નથી, એમના દ્વારા લખાયેલા શાસ્ત્રો હોય એ જ સાચા હોઈ શકે, એ સિવાય બીજાના શાસ્ત્રો સાચા હોઈ શકે જ નહીં. એટલે પછી બધી વાત એને ઉડી જાય, પછી એને કોઈ પ્રશ્ન રહે નહીં કે ભાઈ આ ઉપનિષદ ને ગીતા ને વેદાંત ને આ બધામાં પણ એ જ વાત છે, એવો અંતરમાં જે ભાવ પડ્યો હોય ને એ સહજ રીતે પછી નીકળી જાય કે ના એ હોઈ શકે જ નહીં. એમાં કોઈ વિરોધ કરવા માટે નહીં પણ અંદરમાંથી એ વાત આવી જાય કે આ તો આવા પુરુષાર્થની વાત છે, તો એવો પુરુષાર્થ જેમણે કર્યો હોય, જે વિતરાગી થયા હોય, વિતરાગતાનો પુરુષાર્થ કરતા હોય અને એમને સહજ ભાવે શુભભાવ આવ્યો અને એવા શાસ્ત્ર લખાયા તો એમાં એ વાત આવી શકે, અન્યથા એ વાત કેવી રીતે આવે. એટલે આ બધી વસ્તુઓનો એને સાચો નિર્ણય એ રીતે કરવો જોઈએ તો એને સમ્યક દર્શન થાય. અહીંયા સમાલોચના જે હું કર્યું છે અહીંયા એને વાત કરી છે કે એ જ અહીં કહીએ છીએ કે પ્રથમ આજ્ઞા આદિ વડે અથવા કોઈ પરીક્ષા વડે કુદેવ આદિની માન્યતા છોડી અર્યંત દેવ આદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન થતાં ગૃહિત મિથ્યાત્વનો તો અભાવ થાય છે. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ન થાય અને ખોટાની થઈ જાય તો ગૃહિત મિથ્યાત્વ થાય. તો અગૃહિત તો લઈને આવ્યો છે પણ આ ગૃહિત થાય, અગૃહિત તો એ જન્મથી હોય છે અને ગૃહિત એ પોતે ઉમેરે, ગમે તેવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે એટલે એ ગૃહિત મિથ્યાત્વ થયું, અને ગૃહિત મિથ્યાત્વ જે છે એ અનંતાનુબંધીનું કારણ છે. અગૃહિત પણ છે પણ અગૃહિત તો એ લઈને આવ્યો છે, એ તો કાઢવાનું છે, એ તો બાજુ ઉપર રહ્યું અને એને બદલે વધારાનું બીજું એ એડ કરે છે, ગૃહિત ગ્રહણ કરે છે જન્મ પછી, એટલે એને એને પુરુષાર્થ કેટલો બધો વધી જશે. એને માટે ગૃહિત અને અગૃહિત બંને મિથ્યાત્વને કાઢવાનો પુરુષાર્થ એટલે કેટલો મોટો પુરુષાર્થ વધી જશે એને માટે. એટલે એવા ગૃહિત મિથ્યાત્વને ગ્રહણ કરવા નહીં, કોઈ કહે એટલે ગમે તેવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી નહીં, ગમે તેવા પુસ્તકો શાસ્ત્રો હાથમાં પકડવા નહીં, વાંચવા પણ નહીં, ઊંધી માન્યતા પકડાઈ જાય એવી વાતો વાંચવી નહીં. સાચા શાસ્ત્રો જે છે એ જ વાંચવા, એનો જ અભ્યાસ કરવો, એવા જ ગુરુને માનવા. ગમે તેટલા ગુરુઓ બીજા આવે તો બધાને ગુરુ તરીકે ન માનવા, માર્ગદર્શક તરીકે આપણે કોઈકને માનીએ એ વસ્તુ જુદી છે પણ ગુરુ તરીકે માનવા એમાં બહુ ફેર છે. માર્ગદર્શકને આપણે માનીએ અને ન પણ માનીએ, એમની પાસેથી માર્ગ જાણીએ પછી બીજા પાસેથી પણ જાણીએ, નિર્ણય કરીએ આપણે. ગુરુમાં તો એ છે કે ગુરુને માનવા એનો અર્થ એ છે કે ગુરુને સેવવા, ગુરુની સેવા કરવી, એટલે કે ગુરુ જે ભાવમાં રહ્યા છે એ ભાવને આપણે પણ શ્રદ્ધીએ અને ગુરુ જે માર્ગે ચાલી રહ્યા છે એ જ માર્ગે આપણે પણ ચાલીએ, ગુરુની આજ્ઞા પ્રમાણે રહીએ. એટલે ગુરુમાં અને માર્ગદર્શકમાં થોડો ફેર પડે છે. તો અહીંયા એ વાત કરે છે કે તથા મોક્ષ માર્ગમાં વિઘ્ન કરવાવાળા કુદેવ આદિકનું નિમિત્ત દૂર થાય છે અને મોક્ષ માર્ગને સહાયક અરહંત દેવાદિકનું નિમિત્ત મળે છે, માટે પ્રથમ દેવાદિકનું શ્રદ્ધાન કરવું, જેમ છે તેમ સાચા દેવની શ્રદ્ધા કરવી, પછી જીનમતમાં કહેલા જીવ આદિ તત્વનો વિચાર કરવો, સાત તત્વ નવ તત્વનો વિચાર કરવો, તેના નામ લક્ષણ આદિ શીખવા, કારણ કે એના અભ્યાસથી તત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, અને પછી સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, બીજાથી હું કઈ રીતે જુદો છું, બીજાથી કઈ કઈ પ્રકારે હું જુદો પડું છું, બીજાથી કયા કારણ હું જુદો પડું છું, કયા ગુણો એવા છે મારામાં કે જેને કારણે હું બીજાથી જુદો પડું છું, બીજા જીવમાં પણ એ ગુણ છે છતાં પણ હું એનાથી કેમ જુદો પડું છું, એનું ચૈતન્ય એનામાં અને મારું ચૈતન્ય મારામાં, એનું સ્વ એનામાં અને મારું સ્વ મારામાં, આ બધો વિચાર કરવાથી એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે એક ભૂમિકા રચે છે, એવી એક ભૂમિકા રચાય છે. એટલે સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, દરેક સમયે સમયે આ જાગૃતિ રાખવી કે આ બધું જે છે તે મારાથી જુદું છે, હું આત્મા છું અને વર્તમાન પર્યાયના સંબંધે આ બધું જે દેખાય છે એ કોઈ મારું નથી, એમાં હું નથી, એમ કરી અને એકત્વ ભાવ અને મમત્વને છોડવું. કારણ કે એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે, એ અભ્યાસથી ભેદ વિજ્ઞાન થાય છે. ત્યાર પછીથી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, પછી એકલા પોતાનો વિચાર કરવો કે હું કોણ, હું ક્યાંથી થયો, કેવી રીતે થયો, કેટલો સમય રહેવાનો છું, ક્યારનો છું અને કઈ અવસ્થાઓમાં થયો અને હજી પણ મારી શું શું અવસ્થાઓ થઈ શકે અને મારી મૂળભૂત અવસ્થા કેવી છે અને એવી મૂળભૂત અવસ્થા ખરેખર છે છે તો કઈ રીતે છે, કોણે કહ્યું માટે હું માનું છું, એમ બધી રીતે વિચાર કરવો. અને એમ બધી રીતે વિચાર કરતા જે નકામી વાતો છે એ આપોઆપ ફિલ્ટર થઈ જશે, ગળાઈ જશે, નીકળી જશે અને જે સાચી વાત જે છે એ પકડાઈ રહેશે. હું કોણ છું એનો બરાબર યથાર્થ પછી નિર્ણય થશે અને હું શુદ્ધ સ્વરૂપ છું અને શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકું એવો છું એમ અંદરમાંથી જોર આવશે અને એમ થતાં એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે કટિબદ્ધ થશે. હું એ જ પ્રાપ્ત કરીશ, એ પ્રાપ્ત કરીને જ રહીશ, મારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરતા મને કોઈ અટકાવી શકે તેમ નથી અને હું જાતે જ મારા પુરુષાર્થની નબળાઈને કારણે જ હું રખડું છું, મને બીજું કોઈ રખડાવનાર નથી, હવે એવું મારે રખડવું નથી, એમ જાતે અંદરમાંથી પુરુષાર્થ ઉપડતો જશે. એટલે એવો સ્વનો સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મ અનુભવની પ્રાપ્તિ થાય છે. બહુ સરસ વાતો બધી લખી છે, શાંતિથી બેસવી અને ફરીથી વાંચવી અને એ પ્રમાણે પછી પ્રવર્તન કરવાનું છે. વાંચ્યા કરવાનું છે એમ નથી, જીવન પર્યંત આપણે વાંચ્યા કરીશું તો કોઈ ફાયદો નથી, પ્રેક્ટિસમાં મૂકવાનું છે. મહત્વનું તો એ છે, MBBS થઈએ કે MD થઈએ, ભણ્યા કરીએ ભણ્યા કરીએ ભણ્યા કરીએ ભણ્યા કરીએ ભણ્યા કરીએ, જીવન પૂરું થઈ જાય તો એ શું કામનું, તમે પ્રેક્ટિસ ના કરો તો એ શું કામનું, ગમે તેટલી ચર્ચાઓ કરો, વિચારણા કરો, પંડિતાઈ કરો, લોકોને સમજાવો, એ કંઈ કામનું નથી. ઘણી વખત તો શાસ્ત્રમાં પણ એમ કહ્યું છે કે છેવટે કે હવે તું બધી પંડિતાઈ મૂકી અને તારા સ્વરૂપમાં જા, એવા એવી પણ ગાથાઓ આવે છે. અષ્ટપાવડમાં પણ એવી ગાથાઓ આવી ગઈ કે આ બધું છોડી અને હવે તું તારા સ્વરૂપમાં જા, પ્રવચન સારમાં પણ એ વાત આવી છે. એટલે આ બધું અભ્યાસ પણ કરવો અને સાથે સાથે એમાંથી જે વાત તાત્પર્યની છે એને ગ્રહણ કરી અને સ્વરૂપમાં જવા માટે પોતાની અંતરંગ દશાને ઊંચી લાવવા માટે અંતર્મુખ થવું, અંતર્મુખ થવાની વાત મહત્વની છે. અંતર્મુખ થવા માટેનો પુરુષાર્થ અત્યારથી જ સાથે ને સાથે ઉપાડવો, જેટલો અભ્યાસ છે એ પ્રમાણે અંતર્મુખ થવા માટેનો પણ એક અભ્યાસ શરૂ કરવો. બહુ અભ્યાસ નથી, નિર્વિકલ્પ ધ્યાન થઈ શકે હજી એવી દશા નથી, હજી એવી શ્રદ્ધા બરાબર પાકી બધી થઈ નથી, તો પણ સામાન્ય એવો અભ્યાસ ઉપાડવો કે જેથી કરીને આપણે શાંત બેસી શકીએ, વધારાના નકામા વિચારો આપણે છોડી દઈએ, એવો અભ્યાસ એક શરૂ કરવો. મૌન રહેવાનો અભ્યાસ શરૂ કરવો, ગાંધીજી જેવું મૌન નહીં, ગાંધીજીનું મૌન મૌન હતું જ નહીં, એ માત્ર મૌન એટલે મોઢેથી મૌન રહેતા ને બાકી તો લખી લખીને વાતો કર્યા કરતા, એટલે એ મૌન ન કહેવાય. વિચાર જ બીજા અન્ય વિકલ્પો જ ના આવે અને માત્ર એક જ આત્માનો વિચાર કરીએ આપણે, બસ બીજી કોઈ વાત ન હોય, એવું મૌન. હવે અહીંયા આગળ પણ કહે છે કે એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવ આદિના વિચારમાં, કોઈ વેળા તત્વ વિચારમાં, કોઈ વેળા સ્વ પરના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. જ્યાં ઉપયોગ રહેતો હોય ત્યાં આ ચારે જે લક્ષણ કયા એમાં ઉપયોગ લગાવવો. જ્યાં ઉપયોગ લાગે ત્યાં, તત્વના વિચારમાં લાગતો હોય તો તત્વના વિચારમાં રહેવું, સ્વ પરના વિચારમાં રહેવાતું હોય તો સ્વ પરના ભેદમાં રહેવું કે આ શું છે, આ સ્વ છે કે પર છે, આ મારા રાગ એ મારા કહેવાય કે નહીં, એ સ્વ કહેવાય કે નહીં, એ પરિણામ તો મારા જ છે છતાં એ સ્વ કે નહીં, એમ કરીને વિચાર કરો કે સ્વ હોય તો શું થાય, સ્વ હોય તો એ શાશ્વત રહે. હા, શાશ્વત તો રહેતા નથી, એ રાગના પરિણામો શાશ્વત રહેતા નથી, એ પરિણામો ને કારણે આશ્રવ થાય, બંધ થાય અને ફરી પાછા એ બંધનો વિપાક આવતા એ કર્મો પણ ખરી જાય, બધું થાય, એ ચાલ્યા જાય, તો એ શાશ્વત રહેતું નથી, તો એ મારું ન કહેવાય. તો પછી એ મારું શા માટે થયું છે, એનું ફળ મને કેમ મળે છે, તો કે મારી એ ભૂલ છે, મારી નબળાઈ છે અને મને એવા પરભાવે થવાનું જે થાય છે એટલે એ થાય છે, તો એવું શુક્રા થાય છે, એમ આખો વિચાર સ્વ અને પરનો થવો જોઈએ. તો મારું બીજું કોઈ સ્વરૂપ હોવું જ જોઈએ કે જેમાં મને આવો પરના લક્ષ્ય વિચાર ના આવે, એવો કોઈક મારું હોવું જ જોઈએ એમ થઈ અને પાછા સ્વ તરફ જ જવાય છે, પરમાં પછી વધારે રોકાવાતું નથી એટલે સ્વ તરફ જવાય છે, ના મારું આ હોઈ શકે જ નહીં, રાગ દ્વેષ રૂપ મારું સ્વરૂપ હોઈ શકે જ નહીં, કેમ કે એ ટકતું જ નથી, જે ટકતું નથી એ મારું હોય જ નહીં, એટલે સ્વ કંઈક બીજું છે એમ આખો વિચાર ચાલ્યા કરે છે. એટલે કોઈ વખત એવા સ્વ પરના વિચારમાં તથા કોઈ વખત આત્મવિચારમાં ઉપયોગને લગાડવો. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં જો એમ આવ્યું છે કે હું સિદ્ધ સમાન છું તો શુદ્ધ સમાન છું જ, એ સિવાય એમના જ્ઞાનમાં વાત આવે કેવી રીતે? સર્વજ્ઞના જ્ઞાનમાં દરેક જ્ઞેય જણાય છે અને બધા જ જ્ઞેયની પર્યાયો એક સમયમાં જણાય એવું એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં જો હું ત્રિકાળ શુદ્ધ આત્મા તરીકે ભાસ્યો છું તો એમાં પછી શંકા કેમ મને થાય છે? એવી શંકા સુકરા થાય છે, મને ક્યાંક કોઈક કારણ છે જે જગ્યાએ મને ગમે છે, રૂચિ છે, રાગ છે, એટલે મને એ શંકા થાય છે. કદાચ મને શુભભાવ દ્વારા દેવલોકની પ્રાપ્તિનો ઊંડે ઊંડે રાગ પડ્યો છે એટલે મને કંઈક શંકા થાય છે. શા માટે મને એમ શંકા થાય છે કે હું સિદ્ધ સમાન નથી, એવી કેમ મને શંકા થાય છે? મને મારી પર્યાયની ને જોઈને એની નબળાઈને જોવાથી મને એવી શંકા થાય છે? પણ પર્યાય તો વર્તમાનમાં છે, પછી તો પર્યાય રહેવાની નથી. તો પછી સિદ્ધ સમાન સ્વરૂપ જે કેવળી ભગવાનને ભાસ્યું છે, સિદ્ધ ભગવાનને ભાસ્યું છે એ પ્રમાણે મારું સિદ્ધ સમાન સ્વરૂપ જ હોવું જોઈએ, શુદ્ધ સ્વરૂપ હોવું જ જોઈએ. આમ વારે વારે વિચાર કરવાથી એ નિર્ણય થઈ જાય છે કે ના, મારું સ્વરૂપ શુદ્ધ જ છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એટલા માટે નહીં પણ એ એમ જ છે, તર્કથી પણ એમ જ બેસે છે. અને ભગવાનના જ્ઞાનમાં આવ્યું હોય એ વાત અસત્ય હોઈ શકે જ નહીં, પછી એમ નિર્ણય લેવો કે માટે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ વાત સાચી જોઈએ, મને પણ એમ જ લાગે છે, ભગવાન ખોટા હોય નહીં, ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે ને, મારું એમ જ સ્વરૂપ છે ને એમ જ પ્રાપ્ત કરી શકાય છે. બીજી વાત પણ આવી છે કે નિજ સ્વરૂપમાં જવાથી એ નિર્મળ સ્વરૂપની પ્રાપ્તિ થાય, નિજ સ્વરૂપનો સ્પર્શ કરવાથી, નિજ શુદ્ધ આત્માને સ્પર્શવાથી, એના તરફ ઉપયોગને લગાવવાથી એની પ્રાપ્તિ થાય, તો એ જ માર્ગ હોય, બીજો કોઈ માર્ગ હોઈ શકે જ નહીં. આ ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ, ભક્તિમાં હું કોની ભક્તિ કરું છું? પરના સંબંધી હું વિચાર કરું છું અને એ અહોભાવ છે, એથી મારા સ્વરૂપમાં તો હું જઈ શકતો નથી, તો એ ભક્તિ દ્વારા હું મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કઈ રીતે કરું? આમ સ્વ સંબંધીનો વિચાર જે છે એ પણ એને એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં ઉપયોગી થાય છે. અને સમ્યક દર્શન થયા પછી પણ એ જ ભાવ રહેતા એમાં દ્રઢતા થાય છે, પછી સહજમાં એ પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે. એટલે અહીંયા એમ કહે છે કે આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી આવી રીતે આ પ્રકારે આવા વિચારો સહિત ભલે એમાં વિકલ્પો રહ્યા છે, છતાં પણ આ એક પ્રકારનો અભ્યાસ છે. એટલે એ પ્રકારે એ પ્રમાણે અભ્યાસથી દર્શન મોહ મંદ થતો જાય છે. જો દર્શન મોહ મંદ થવો એ તો અહીંયા નિમિત્તની વાત કરી, પણ કહેવાનો તાત્પર્ય એ છે કે તમારી દશા એવી થાય છે કે જેના નિમિત્તે સામે પેલા દર્શન મોહનીય જે છે એ મંદ પડી જાય, કર્મો દર્શન મોહનીય મંદ પડી જાય. એટલે તમારી એ દશા બતાવવી છે, કેમ કે આત્માની દશા બતાવવા માટે થઈ અને આ કર્મ જે છે એની શું સ્થિતિ થાય છે એ જણાવવામાં આવે છે. આપણે પ્રશ્નોત્તરમાળાના સ્વાધ્યાય વખતે પણ આ વાત કરી ગયા છીએ કે કઈ રીતે આત્માના ભાવ દર્શાવવા છે તો એને દર્શાવે છે કઈ રીતે, તો સામે પેલા કર્મોનું શું થાય છે, ક્ષય થાય, ઉપશમ થાય, ક્ષયઉપશમ થાય, એ દ્વારા દર્શાવે છે કે તમારા આત્માના ભાવો કેવા છે, તમારી સ્થિતિ કેવી ઊંચી આવી છે. એટલે અહીંયા એમ ભલે લખ્યું પણ એનો આશય એ છે કે તમારી આત્માની સ્થિતિ કેવી ઊંચી આવે છે એમ અહીંયા જણાવવું છે. એટલે એ પ્રમાણે અભ્યાસથી દર્શન મોહ મંદ થતો જાય છે અને કદાચિત સત્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. પરંતુ થાય જ એવો નિયમ તો નથી, કોઈ જીવને કોઈ પ્રબળ વિપરીત કારણ વચ્ચે આવી જાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ ન પણ થાય, પરંતુ મુખ્યપણે ઘણા જીવોને તો એ અનુક્રમથી કાર્યસિદ્ધિ થાય છે, માટે એવો જ પુરુષાર્થ કરવો જોઈએ. એના પછી આગળ આપણે 334માં પાના ઉપર, એના પછીના પાના ઉપર અહીંયા પ્રશ્ન લઈને વાત કરી છે. આ સમ્યક્ત્વના લક્ષણનું નિર્દેશન થયું, હવે આગળ એક પ્રશ્ન લઈ અને વધારે સ્પષ્ટતા કરે છે કે સમ્યક્ત્વના લક્ષણ તો અનેક પ્રકારના કયા છે, તેમાં તમે તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણને જ મુખ્ય કહ્યું તેનું શું કારણ? આનો મોટાભાગનો જવાબ તો પહેલા અપાઈ ગયો છે, છતાં આપણે સંક્ષિપ્ત માયાનો જવાબ પણ સમજી લઈએ. તત્વાર્થ સિદ્ધાંતને જ મુખ્ય લક્ષણ કહ્યું તેનું શું કારણ? તો એમાં એક વાતને જ યાદ રાખવાની છે કે તુચ્છ બુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી. ઓછી બુદ્ધિ છે અને રાગી સ્વભાવ હજી એનો પડ્યો છે ને, જતો નથી, મિથ્યાત્વ સહિત છે, એવા લોકોને શું થાય છે? તો કે એવા તુચ્છ બુદ્ધિવાનને બીજા લક્ષણો, જે ત્રણ બીજા લક્ષણો કયા તે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનની એ વાત લીધી છે, એને મુખ્ય કહ્યું ને, તો એના સિવાયના બીજા લક્ષણો એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, તાચી શ્રદ્ધા, સ્વપરનો ભેદ અને પોતાના સ્વરૂપ, એવા ચાર લક્ષણની વાત જે કરવામાં આવી એના દ્વારા એને એ સાચી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. એટલે કહે છે કે તુચ્છ બુદ્ધિવાનને અન્ય લક્ષણોમાં તેનું પ્રયોજન પ્રગટ ભાસતું નથી. એનું પ્રયોજન શું છે? આત્મપ્રાપ્તિનું પ્રયોજન છે, એને થઈ શકતું નથી. અથવા ભ્રમ ઉપજે છે. આ ન લેવામાં આવે તત્વાર શ્રદ્ધાન, એટલે નવતત્વની શ્રદ્ધાને કાઢી નાખીએ અને બીજી બધી વસ્તુઓને લઈએ તો પણ એને ભ્રમ થઈ જાય, તથા આ તત્વાર શ્રદ્ધાન લક્ષણમાં પ્રયોજન પ્રગટ ભાસે છે તથા કાંઈ પણ ભ્રમ ઉપજતો નથી, તેથી એ લક્ષણને મુખ્ય કહ્યું છે. અને એ અહીંયા દર્શાવ્યું છે. એમાં બાકીના ત્રણેયની વાત લઈને કહે છે કે જો દેવગુરુ ધર્મના શ્રદ્ધાનમાં તુચ્છ બુદ્ધિવાનને એમ ભાસે કે અરિયન દેવ આદિકને માનવા અને બીજાને ન માનવા, એટલે એનું નામ સમ્યક દ્વ, આવી વાત માની લે, એટલા માટે એમાં પ્રયોજન સિદ્ધિ થતી નથી. વળી નીચે બીજું પણ લખ્યું છે કે સ્વપરના શ્રદ્ધાનમાં એ ઓછી બુદ્ધિવાળો છે, એને એમ લાગે કે સ્વપરનું જાણવું એ જ કાર્યકારી છે અને તેથી સમ્યક તો થાય છે, એટલે પછી એને આશ્રવને બંધ ને મોક્ષ ને નિર્જરા ને સંવર એ બધાનું સ્વરૂપ સમજાતું જ નથી ને, એમાં જ સ્વથી પર જુદું છે, બસ એટલી જ વાત લઈને બેસે છે, પણ એનો યથાર્થ નિર્ણય એને થતો નથી. એના પછી ત્રીજી વસ્તુમાં છે કે માત્ર એવો તુચ્છ બુદ્ધિવાન એમ લઈને બેસી જાય કે આત્માનો વિચાર કરવો, એક આત્માનો જ વિચાર કાર્યકારી છે અને તેથી જ સમ્યક તો થાય છે, તો ત્યાં પણ એને જીવ અજીવના ભેદની પણ ખબર નથી, એના સ્વરૂપની પણ ખબર નથી, મોક્ષની પણ ખબર નથી, આ બધું નથી, એટલા માટે એટલી જ એક વાત લઈને બેસશે તો એનું પ્રયોજન સિદ્ધ થતું નથી. એટલે એ રીતે આ ત્રણેયની વાત લીધી અને કહેવું એ છે કે મુખ્ય તો આ જ છે, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, જે સાતે તત્વ નવ તત્વની શ્રદ્ધા છે એ મુખ્ય લક્ષણ છે. પહેલા આપણને એ રીતે જણાવ્યું કે એ લક્ષણ જે મુખ્ય છે એ બાકીના આ ત્રણે ત્રણમાં કઈ રીતે સમાય છે એ આપણે પહેલા કરી ગયા છીએ, એટલે એ બધાને એકબીજા સાથે સંબંધ છે, આ બધું આપણે સમજ્યા છીએ. એટલે એમ જાણી એ લક્ષણોને મુખ્ય કર્યા નહીં, પણ છતાં બધા લક્ષણો સાથે છે. અને તત્વાર શ્રદ્ધાન લક્ષણમાં જીવ અજીવાદી અથવા આશ્રવાદીનું શ્રદ્ધાન થાય છે, ત્યાં તે સર્વનું સ્વરૂપ જો બરાબર ભાસે તો મોક્ષ માર્ગરૂપ પ્રયોજનની સિદ્ધિ થાય તથા એ શ્રદ્ધાન થતાં સમ્યક્તવી થાય છે, પણ એ સંતુષ્ટ થતો નથી. આશ્રવાદીનું શ્રદ્ધાન થવાથી રાગ આદિ છોડી મોક્ષનો ઉદ્યમ રાખે છે, એ પ્રમાણે તેને ભ્રમ ઉપજતો નથી, માટે તત્વાર શ્રદ્ધાન લક્ષણને મુખ્ય કર્યું છે. અથવા તત્વાર શ્રદ્ધાન લક્ષણમાં તો દેવ આદિનું શ્રદ્ધાન અથવા સ્વપરનું શ્રદ્ધાન અથવા આત્મશ્રદ્ધાન ગર્ભિત હોય છે, તે તો તુચ્છ બુદ્ધિવાનને પણ ભાસે છે, એને પણ ખ્યાલ આવે છે, પણ અન્ય લક્ષણોમાં તત્વાર શ્રદ્ધાનનું ગર્ભિતપણું છે તે વિશેષ બુદ્ધિવાન હોય તેને જ ભાસે છે, પણ તુચ્છ બુદ્ધિવાનને ભાસતું નથી. એટલે જે બરાબર સાચી રીતે ન્યાયથી સરળતાપૂર્વક ચતુરાઈપૂર્વક બુદ્ધિપૂર્વક તર્કથી બરાબર વિચાર કરે છે એને તો એ દરેક લક્ષણની અંદર તત્વાર શ્રદ્ધાનપણું ગર્ભિત છે એમ બરાબર ખ્યાલ આવે છે, પણ એવા વિશેષ બુદ્ધિવાન એવું સરળ જીવો હોય કેટલા, સરળતા પણ હોય અને એવા વિશેષ બુદ્ધિવાન હોય અને તર્ક કરી અને બરાબર સાચું સમજી શકે એવા કેટલા, એટલા માટે એમ કહ્યું કે પહેલા તત્વાર શ્રદ્ધાનને રાખવું અને પછી બાકીના જે ત્રણ જે છે એને એની સાથે સંકલિત કરવા. તો આ પ્રકારે અહીંયા એ આખી વાત કરવામાં આવી, તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શનમની ખૂબ વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી. હવે અહીંયા સમ્યક્ત્વના ભેદની વાત કરે છે કે સમ્યક્ત્વના ભેદ કેટલા, પ્રથમ બે ભેદ કહે છે અહીંયા કે પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ, સમ્યક્તોના ભેદ એ વાત કરે છે અહીંયા. તો કે પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે તો નિશ્ચય સમ્યક્ત્વ છે. જો નિશ્ચય અને વ્યવહાર બે બરાબર સમજવા પડશે અહીંયા. સમ્યક્ત્વમાં કયું નિશ્ચય સમ્યક્ત્વ છે અને કયું વ્યવહાર સમ્યક્ત્વ છે, ફક્ત ઝડપથી વાંચી જઈએ તો ખ્યાલ નહીં આવે, બહુ ધ્યાનપૂર્વક સમજવું પડે એવું છે એમાં. કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ, ઊંધો અભિપ્રાય ન હોય, ઊંધો અભિપ્રાય ન હોય એવા શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ એ નિશ્ચય સમ્યક્ત્વ છે. કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે. નિશ્ચય કહો કે સત્યાર્થ સમ્યક્ત્વ કહો, તથા એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યક્ત્વ છે. જો વ્યવહાર સમ્યક્ત્વમાં શું કહ્યું કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન, જે ની વાત તો નિશ્ચય સમ્યક્ત્વમાં પણ કરી, અહીંયા પણ એ જ વાત લે છે, તો ફેર કેટલો છે? અહીંયા વ્યવહાર સમ્યક્ત્વમાં શું ફેર છે? તો કે વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત, એવું શ્રદ્ધાન થવાના કારણભૂત જે શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત્વ છે. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન થવાના કારણભૂત જે શ્રદ્ધા એ શ્રદ્ધાને વ્યવહાર સમકિત કહ્યું. કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. જે કારણો એવા છે કે એ કારણોને લીધે થઈ, એ કારણોને લીધે થઈ અને પછી ઊંધો અભિપ્રાય જાય એવી શ્રદ્ધા પ્રગટ થાય એને વ્યવહાર સમકિત કહેવામાં આવે. એટલે એ કારણ જે છે એને લીધે થઈ અને કાર્ય થાય છે એટલે પછી એને સમકિત કહી દીધું, એટલે વ્યવહાર સમકિત કહ્યું. કારણ જે છે એ કંઈ ખરેખર વ્યવહાર સમકિત નથી, પણ એ કારણને લીધે કાર્ય થાય છે એટલે કારણમાં કાર્યનો ઉપચાર કર્યો. કારણમાં કાર્યનો ઉપચારનો અર્થ શું થાય કે કારણને લઈને કાર્ય થયું, કારણના નિમિત્તે કાર્ય થયું હોય ત્યારે એ કારણને જ પછી એક કાર્યનો ઉપચાર કર્યો છે એટલે એક કાર્ય છે એમ કહી દેવામાં આવે. ખરેખર તો વિપરીત શ્રદ્ધા ગઈ એ અને સાચી શ્રદ્ધા પ્રગટ થઈ એ સમ્યક્ત્વ છે. મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ થયું, પણ એમાં જે એમ થવાના કારણો શું હતા, કેવી સાચી બીજી અનેક પ્રકારે શ્રદ્ધા થઈ, એ બધા કારણ જે છે એ કારણને જ પછી કહ્યું કે એ જ સમકિત છે. એટલે ખરેખર તો એ કારણો છે. શેના કારણો છે? કે સાચી શ્રદ્ધા થવા માટેના કારણો છે, એટલે વ્યવહાર સમકિત કહેવામાં આવ્યું. ઉપચાર થયો ને એમાં. એટલે હવે નિશ્ચયમાં શું છે? નિશ્ચયમાં વાત આખી જુદી છે. નિશ્ચયમાં તો એમ કહેવું છે કે વિપરીત અભિનિવેશ રૂપ શ્રદ્ધા થઈ એટલું નહીં, પણ એ શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ એવા થયા. નિશ્ચય સમકિત જે છે એ માત્ર શ્રદ્ધાનરૂપે રહેતું નથી, એવા શ્રદ્ધાન થઈને પરિણામ એવા થયા એટલે એ નિશ્ચય સમકિત કહેવાય. એટલે હવે ફરીથી આખો પેરાગ્રાફ વાંચીએ તો ખ્યાલ આવશે કે એ બે વચ્ચે શું ભેદ છે. અહીંયા કહે છે કે પ્રથમ નિશ્ચય અને વ્યવહારનો ભેદ બતાવીએ છીએ. વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ તે નિશ્ચય સમ્યક્ત્વ, કારણ કે એ સત્યા સમ્યક્ત્વનું સ્વરૂપ છે અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે. નિશ્ચય શબ્દ માટે શા માટે નિશ્ચય કહ્યું? તો કે એ સત્યાર્થ છે એટલે નિશ્ચય કહ્યું. હવે વ્યવહાર સમકિત માટે કહે છે કે તથા એ વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાનને કારણભૂત શ્રદ્ધાન તે વ્યવહાર સમકિત છે, વ્યવહાર સમ્યક્ત્વ છે. કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. તો આ રીતે અહીંયા નિશ્ચય અને વ્યવહાર સમ્યક્ત્વનો ભેદ દર્શાવ્યો. અને હવે વિશેષ સ્વાધ્યાય આપણે એનો આગળ આવતી વખતે કરીશું. બીજી વાત કે અતુલભાઈએ જે વાત કરી હતી કે 80મી ગાથા આપણે પ્રવચન સારની લેવાની, એ વાત આપણે ગઈકાલે એમના તરફથી વાત આવી, રિક્વેસ્ટ આવી કે સોમવારે લેવી, એટલે આપણે એ વાત સોમવારે લેવાના છીએ. અને આ સમ્યક્તના ભેદનો આગળ સ્વાધ્યાય પણ આપણે સોમવારના સ્વાધ્યાયમાં કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. આજનો સ્વાધ્યાય અહીં આપણે પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.